એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આમ જુઓ તો બહુ જૂનો લાગે, પણ એની અસર, એની સુસંગતતા આજે પણ એટલી જ જીવંત છે.
હા, વિષય છે ગ્રીક અને રોમન દંતકથાઓ.
બરાબર. અને આપણી સાથે છે એક સરસ પુસ્તક, હેલેન મોરાલેઝનું ક્લાસિકલ મિથોલોજી, અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન.
અને આ પુસ્તક ખરેખર એટલે બહુ મહત્વનું છે, કારણ કે તે આપણને એક નવો દ્રષ્ટિકોણ આપે છે. સામાન્ય રીતે આપણે આ વાર્તાઓને બસ જૂની વાર્તાઓ તરીકે લઈએ છીએ.
હા, ઝિયુઝ, હર્ક્યુલસની વાતો.
પણ મોરાલેસ આપણને બતાવે છે કે આ વાર્તાઓ કેવી રીતે આપણા વિચારો, આપણો સમાજ, રાજકારણ અને આપણી ઓળખને પણ આજે ઘડી રહી છે. એ માત્ર વાર્તાઓ નથી, પણ એક એમ સમજો ને કે એક સતત ચાલતો સાંસ્કૃતિક સંવાદ છે.
એટલે કે આ પ્રાચીન વાતો આજે પણ આપણી સાથે જોડાયેલી છે. આ તો ખરેખર રસપ્રદ કહેવાય. ચાલો ને આમાં થોડા ઊંડા ઉતરીએ. તો સૌથી પહેલાં જેમણે આ પુસ્તક લખ્યું છે એ લેખિકા હેલેન મોરાલેઝ વિશે થોડું જાણીએ. કોણ છે તેઓ?
હેલેન મોરાલેઝ, તેઓ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, સાન્ટા બાર્બરામાં હેલેનિક સ્ટડીઝ એટલે કે ગ્રીક સંસ્કૃતિના અભ્યાસના પ્રોફેસર છે. ખૂબ જ પ્રતિષ્ઠિત છે.
અને એમનું ભણતર પણ કેમ્બ્રિજ યુનિવર્સિટી જેવી જગ્યાએ થયું છે, ખરું ને?
હા, બરાબર. પણ એમની ઓળખ એમની પદવીઓ કરતાં એમના કામથી વધારે છે. એમનું સંશોધન ખરેખર અનોખું છે.
શું ખાસ છે એમના કામમાં? એમની વિશિષ્ટતા શું છે?
એમની ખાસિયત એ છે કે તેઓ પ્રાચીન ગ્રંથોને, ખાસ કરીને ગ્રીક નવલકથાઓ અને પૌરાણિક કથાઓને ખાલી વર્ણવીને છોડી નથી દેતા.
એટલે
કે તેઓ એને આજના સંદર્ભમાં જુએ છે. લિંગ, જાતીયતા, સામાજિક સિદ્ધાંતો, આ બધા દૃષ્ટિકોણથી એનું વિશ્લેષણ કરે છે.
અચ્છા.
તેઓ પૂછે છે કે આ વાર્તાનો એના મૂળ સમયમાં શું અર્થ હતો, સમાજમાં એનો શું ઉપયોગ થતો હતો, અને સમય જતાં એનો અર્થ કેવી રીતે બદલાયો. આ જે બદલાવ છે ને, એને તેઓ આ કથાઓનું આફ્ટર લાઈફ કહે છે.
આફ્ટર લાઈફ, આ શબ્દ બહુ સરસ છે. જાણે વાર્તા મરતી નથી, પણ નવા નવા રૂપે જીવતી રહે છે.
બિલકુલ. અને બીજી એક ખાસ વાત, તેઓ નારીવાદી સિદ્ધાંત અને પોસ્ટ કોલોનિયલ થિયરી જેવા આધુનિક વિચારોનો ઉપયોગ કરીને આ વાર્તાઓમાં છુપાયેલા પિતૃસત્તાક મૂલ્યોને ઉજાગર કરે છે. સ્ત્રી પાત્રોનું ચિત્રણ કેવી રીતે થયું છે, દેવી હોય કે દાનવ, એનું વિશ્લેષણ કરે છે. અને આ બધું જ જટિલ વિચારોને પણ બહુ સરળ રીતે સમજાવે છે. એટલે જ આ નાનકડું પુસ્તક પણ ઘણું ઊંડાણવાળું છે.
ઓકે, તો હવે પુસ્તક પર આવીએ. એકંદરે આ પુસ્તક શું કહેવા માંગે છે, એનું મુખ્ય સાર શું છે?
જો, મૂળભૂત રીતે આ પુસ્તક ગ્રીક અને રોમન દંતકથાઓનો અર્થ શું છે, એ કેવી રીતે કામ કરે છે અને તેનો વારસો આજે પણ કેમ ટકી રહ્યો છે એનું વિશ્લેષણ કરે છે. મોરાલેસ આપણને વાર્તાના માત્ર નિષ્ક્રિય સાંભળનાર નહીં, પણ સક્રિય અને વિવેચનાત્મક વિશ્લેષક બનવા પ્રેરે છે.
એટલે આ કોઈ દેવતાઓ કે હીરોની યાદી કે જ્ઞાનકોશ જેવું નથી એમ ને?
ના, બિલકુલ નહીં. આ એક વૈચારિક સાધન છે. પુસ્તકની મુખ્ય દલીલ એ છે કે દંતકથાઓ સ્થિર નથી, પથ્થરની લકીર નથી, તે એક જીવંત માળખું છે.
જીવંત માળખું?
હા, એક ગતિશીલ સાંસ્કૃતિક સંવાદ. એમની ખરી શક્તિ એમની ઘડન ક્ષમતા એટલે કે મેલિએબિલિટીમાં છે.
ઘડન ક્ષમતા?
હા,
એટલે કે એને સહેલાઈથી વાળી શકાય, નવો આકાર આપી શકાય એવું.
બરાબર. દરેક યુગ, દરેક સંસ્કૃતિ આ વાર્તાઓને પોતાની જરૂરિયાત મુજબ, પોતાના મૂલ્યો અને ચિંતાઓ મુજબ, પોતાના રાજકીય એજન્ડા મુજબ ફરીથી કહે છે, નવો અર્થ આપે છે. એનો ઉપયોગ ક્યારેક જૂના મૂલ્યોને મજબૂત કરવા થાય, તો ક્યારેક એને પડકારવા પણ થાય.
આ તો બહુ મહત્વની વાત છે.
એટલે પુસ્તક આપણને એક સફર પર લઈ જાય છે. દંતકથા એટલે શું, એ મૂળભૂત પ્રશ્નથી શરૂ કરીને પછી સૃષ્ટિની ઉત્પત્તિની વાતો, રોમન જગતમાં ઓવેટ દ્વારા એનું રૂપાંતરણ, હીરોની જટિલતા અને છેલ્લે આધુનિક યુગમાં એનું પ્રતિબિંબ.
ચાલો તો હવે પુસ્તકની અંદર થોડા વધુ ઊંડા ઉતરીએ, કેટલાક મુખ્ય પ્રકરણો કે વિભાગોની વાત કરીએ. શરૂઆત જ એ પ્રશ્નથી થાય છે, દંતકથા એટલે શું?
હા, અને અહીં જ મોરાલેઝ એક સામાન્ય સમજને પડકારે છે. આપણે ઘણીવાર મિથ એટલે ખોટી વાત, કાલ્પનિક કથા એમ માની લઈએ છીએ ને?
હા, મોટાભાગે એવું જ સમજીએ છીએ.
પણ મોરાલેઝ કહે છે કે આ વ્યાખ્યા અધૂરી અને ઘણીવાર ભૂલભરેલી છે. તેઓ સૂચન કરે છે કે આપણે દંતકથાને સામાજિક રીતે શક્તિશાળી પરંપરાગત વાર્તા તરીકે જોઈએ.
સામાજિક રીતે શક્તિશાળી?
હા, ફોકસ ખોટી પર નહીં પણ શક્તિશાળી અને પરંપરાગત પર છે. મહત્વ વાર્તાની ઐતિહાસિક સત્યતાનું નથી, પણ સમાજ માટે એનું મહત્વ શું છે, એનો પ્રભાવ શું છે એનું છે. વાર્તાનો અર્થ સ્થિર નથી, એ તો એના કહેવા અને ફરી ફરી કહેવાની પ્રક્રિયામાં જ બને છે.
એટલે વાર્તાની અસર વધારે મહત્વની છે એ સાચી છે કે ખોટી એના કરતા? બરાબર, આ તો વિચારવા જેવું છે. પછી પુસ્તક દેવતાઓ અને સૃષ્ટિની ઉત્પત્તિ તરફ જાય છે.
હા, બીજું પ્રકરણ, એમાં ગ્રીક સૃષ્ટિની કથાઓ, ખાસ કરીને હેસિયોડની થિયોગોનીનું વિશ્લેષણ છે. પેલી પેઢીઓ વચ્ચેના સંઘર્ષની વાત આવે છે, યુરેનસ અને ક્રોનોસ, પછી ક્રોનોસ અને ઝિયસ.
હા, એ બધી વાતો જાણીતી છે.
પણ મોરાલેસ કહે છે કે આ ખાલી ફેમિલી ડ્રામા નથી, આ અંધાધૂંધીમાંથી વ્યવસ્થા સ્થાપવાની વાત છે. ઝિયસનો વિજય એ બુદ્ધિ અને સંગઠિત શક્તિનો વિજય દર્શાવે છે. એ જ રીતે પ્રોમિથિયસની કથા માનવ સ્થિતિ દર્શાવે છે, સંઘર્ષ, દેવતા અને પશુતા વચ્ચેની સ્થિતિ.
અને પેન્ડોરાની વાત પણ આવે છે ને?
હા, પેન્ડોરા, પ્રથમ માનવ સ્ત્રી, એની વાર્તા દ્વારા પ્રાચીન ગ્રીક સમાજની સ્ત્રીઓ, એમની જિજ્ઞાસા અને જ્ઞાન અને દુઃખ વચ્ચેના સંબંધ વિશેની ચિંતાઓ કે દ્વિધાઓ સામે આવે છે.
ઓકે, આ થઈ ગ્રીક વાત. પછી રોમનોનું શું? ઓવિડનો ઉલ્લેખ થયો હતો.
હા, ત્રીજું પ્રકરણ રોમન વિશ્વ તરફ લઈ જાય છે. રોમનોએ ગ્રીક કથાઓ અપનાવી પણ એની નકલ ન કરી, એને પોતાની સંસ્કૃતિ મુજબ ઢાળી. ઓવિડની મેટામોર્ફોસિસ એટલે કે રૂપાંતરણ આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
એમાં શું અલગ હતું?
ઓવિડને પરિવર્તનમાં અને પાત્રોની મનોવૈજ્ઞાનિક સ્થિતિમાં એટલે કે એમના મનના ભાવોમાં વધારે રસ હતો. ખાસ કરીને જે મનુષ્યો અને એમાંય ઘણીવાર સ્ત્રીઓ દેવતાઓની વાસના કે શક્તિનો ભોગ બનતી, એમના દુઃખ અને આઘાત પર ઓવિડ ધ્યાન કેન્દ્રિત કરે છે.
પેલી ડેફનીની વાર્તા જેવી, જે વૃક્ષ બની જાય છે?
બરાબર, એપોલોથી બચવા ડેફની લોરેલ વૃક્ષ બની જાય છે. આ બતાવે છે કે દંતકથાઓ એક સંસ્કૃતિમાંથી બીજીમાં જાય ત્યારે કેવી રીતે વિકસે છે, નવો અર્થ ધારણ કરે છે.
અને હીરો, આપણા મનમાં ગ્રીક હીરો એટલે હર્ક્યુલસ, એચિલિસ જેવા મહાન યોદ્ધાઓની છવિ હોય છે. શું તેઓ ખરેખર આદર્શ હતા?
અરે ના, ચોથું પ્રકરણ આ જ ભ્રમ તોડે છે. મોરાલેસ કહે છે કે આ હીરો હર્ક્યુલસ, એચિલિસ, ઓડિસિયસ બહુ જટિલ અને વિરોધાભાસી પાત્રો છે.
એટલે
તેમનામાં પરાક્રમ છે, શક્તિ છે, એ બધું સાચું, પણ સાથે સાથે ભયાનક ક્રોધ પણ છે. હર્ક્યુલસ ગુસ્સામાં પોતાના જ પરિવારને મારી નાખે છે. અહંકાર છે, એચિલિસના ગર્વની વાત તો જાણીતી છે. ક્રૂરતા છે, ઓડિસિયસ પણ ક્યાંય નિર્દયી બની જાય છે. એટલે મોરાલેસ દલીલ કરે છે કે આ કોઈ સીધા સાધા નૈતિક આદર્શો નહોતા, પણ એ સમાજના જે આંતરિક તણાવો હતા, જેમ કે સભ્યતા વિરુદ્ધ બર્બરતા, વ્યક્તિનું ગૌરવ વિરુદ્ધ સમાજ પ્રત્યેની જવાબદારી, આ બધા મુદ્દાઓ પર વિચાર કરવા માટે, ચર્ચા કરવા માટેના પાત્રો હતા.
ઓકે, પણ મને લાગે છે કે સૌથી વધુ ચોંકાવનારી વાત તો પેલી રાજકીય ઉપયોગવાળી છે, પાર્થેનોનનું ઉદાહરણ. એના વિશે થોડું વધારે કહેશો?
હા, એ છઠ્ઠા પ્રકરણમાં આવે છે અને પુસ્તકનો બહુ જ કેન્દ્રવર્તી મુદ્દો છે. એથેન્સનું પ્રખ્યાત પાર્થેનોન મંદિર, એના પર જે શિલ્પો કોતરવામાં આવ્યા હતા, દેવો અને દાનવોનું યુદ્ધ, ગ્રીક અને સેન્ટોરનું યુદ્ધ,
હા,
એ માત્ર શણગાર નહોતા. એ સમય હતો જ્યારે એથેન્સે પર્શિયન સામ્રાજ્ય સામે યુદ્ધ જીત્યું હતું. આ શિલ્પો દ્વારા એથેન્સ એક સંદેશ આપી રહ્યું હતું.
કેવો સંદેશ?
એથેન્સ એટલે વ્યવસ્થા, તર્ક, સભ્યતા, અને એના દુશ્મનો પર્શિયાનો એટલે બર્બરતા, અંધાધૂંધી, અવ્યવસ્થા. આ શિલ્પો એ યુદ્ધનું એક રૂપક હતું, ગ્રીક શ્રેષ્ઠતાનો દાવો હતો, આ શુદ્ધ રાજકીય પ્રચાર હતો જે કલાના માધ્યમથી થતો હતો.
બાપરે, એટલે કળાનો આવો સીધો રાજકીય ઉપયોગ, પોતાની શ્રેષ્ઠતા સાબિત કરવા અને દુશ્મનને હલકો ચિતરવા, આ તો આજે પણ કેટલું બધું જોવા મળે છે નહીં?
બિલકુલ, અને મોરાલેસ આ વાતને આગળ પણ લઈ જાય છે, રોમન સમ્રાટો અને છેક નાઝી જર્મની સુધી, કે કેવી રીતે શાસ્ત્રીય છબીઓનો ઉપયોગ સત્તા ટકાવવા કે પોતાની વિચારધારા ફેલાવવા માટે થતો રહ્યો છે.
અને આધુનિક સમયમાં આ દંતકથાઓ આજે ક્યાં જોવા મળે છે?
એ છેલ્લા 8મા પ્રકરણનો વિષય છે, અને જવાબ છે બધે જ. ફિલ્મોમાં પેલી ઓ બ્રધર વેર આર દાઉ ફિલ્મ, જે હોમરની ઓડિસી પર આધારિત છે.
હા, જોઈ છે.
સાહિત્યમાં માર્ગારેટ એટવુડની નવલકથા ધ પેનેલોપિયાર્ડ, જે ઓડિસીની વાર્તા ઓડિસિયસની પત્ની પેનેલોપના દૃષ્ટિકોણથી કહે છે. રાજકારણમાં નાસાએ ચંદ્ર પર જવાના મિશનનું નામ એપોલો રાખ્યું. એપોલો ગ્રીક દેવતા હતા. અપર વાળને બદલે સાપ હતા, અને જેની નજરથી લોકો પથ્થર બની જતા.
હા, એને તો રાક્ષસી ગણવામાં આવતી હતી.
બરાબર, પણ નારીવાદીઓએ તેને સ્ત્રીઓના દબાયેલા ક્રોધ અને શક્તિના સકારાત્મક પ્રતીક તરીકે ફરીથી સ્થાપિત કરી. આ બધું જ પુસ્તકના મુખ્ય વિચારને સમર્થન આપે છે. શાસ્ત્રીય દંતકથાઓ એક જીવંત સંવાદ છે. આજે પણ આપણે લિંગ સમાનતા, રાજકીય શક્તિ, વ્યક્તિગત ઓળખ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે આ વાર્તાઓનો ઉપયોગ કરીએ છીએ.
તો આ આખી ચર્ચા પરથી આપણે કયા મુખ્ય વિચારો કે સંદેશાઓ તારવી શકીએ? મુખ્ય વિષયો કયા ગણાય?
મને લાગે છે પહેલો અને સૌથી મહત્વનો સંદેશ એ છે કે દંતકથા એક ગતિશીલ અને જીવંત સંવાદ છે. આ કોઈ બંધિયાર પાણી નથી, પણ વહેતી નદી છે. સમય સાથે બદલાય છે, નવા અર્થ ધારણ કરે છે. આપણે ત્યાં પણ જોઈએ છે ને, રામાયણ મહાભારતની કેટલીય અલગ અલગ રજૂઆતો થતી રહે છે.
હા, એ વાત સાચી છે.
બીજો મુદ્દો પેલો રાજકારણવાળો, દંતકથા નિર્માણનું રાજકારણ. બરાબર, આ વાર્તાઓનો ઉપયોગ હંમેશા સત્તા સ્થાપિત કરવા, ઓળખ ઘડવા અને સામાજિક વ્યવસ્થાને યોગ્ય ઠેરવવા માટે થતો આવ્યો છે. પાર્થેનોન એનો ઉત્તમ ઉદાહરણ છે. આપણે પણ વિચારી શકીએ કે આપણા દેશમાં રાષ્ટ્રીય ઓળખ કે ગૌરવની ભાવના જગાડવા કઈ વાર્તાઓનો ઉપયોગ થાય છે.
ત્રીજું, પુનઃ અર્થઘટન એક સર્જનાત્મક કાર્ય છે. જ્યારે ઓવિડે ગ્રીક કથાઓ લખી કે આજે કોઈ ફિલ્મકાર એના પરથી ફિલ્મ બનાવે, ત્યારે એ માત્ર જૂની વાર્તા નથી કહેતા, પણ એમાં પોતાના સમયની વાત ઉમેરે છે. આ બતાવે છે કે ભૂતકાળ સાથેનો આપણો સંબંધ કેટલો જીવંત છે.
ચોથું, લિંગ અને સત્તાનો સંબંધ. મોરાલેસનો નારીવાદી દૃષ્ટિકોણ આ બાબત પર ખૂબ ભાર મૂકે છે. કેવી રીતે આ વાર્તાઓમાં ઘણીવાર પિતૃસત્તાક વિચારો છુપાયેલા હોય છે, અને સ્ત્રી શક્તિને કેવી રીતે નકારાત્મક રીતે રજૂ કરાય છે.
હા, જેમ કે મેડુસા કે મીડિયા.
બરાબર, આ આપણને આપણી પોતાની દંતકથાઓ અને સમાજમાં લિંગ ભૂમિકાઓ પર નવેસરથી વિચારવા પ્રેરે છે.
અને છેલ્લે પાંચમો મુદ્દો, નાયકની અસ્પષ્ટતા અથવા જટિલતા.
હા, ગ્રીક હીરો પરફેક્ટ નથી, એમનામાં ખામીઓ છે, વિરોધાભાસ છે. એ આપણને શીખવે છે કે વીરતા કે મહાનતાનો અર્થ બહુ સરળ નથી. આપણા મહાકાવ્યોના પાત્રો પણ એવા જ જટિલ છે. કર્ણ, ભીષ્મ, યુધિષ્ઠિર, દ્રૌપદી, કોઈ બ્લેક એન્ડ વ્હાઇટ નથી.
આ પુસ્તકમાં ખરેખર ઘણા એવા વિચારો છે જે યાદ રહી જાય. ચાલો ને એવા થોડા મુખ્ય વિચારો પર ફરી નજર કરીએ. મને પેલી વ્યાખ્યા બહુ ગમી, દંતકથા ખોટી વાર્તા નથી, પણ સામાજિક રીતે શક્તિશાળી પરંપરાગત વાર્તા છે. તેની સત્યતા કરતાં સમાજ માટે તેનું મહત્વ વધુ છે.
હા, આનાથી આખો દૃષ્ટિકોણ બદલાઈ જાય છે. ફોકસ સાચું શું પરથી હટીને આની અસર શું પર આવી જાય છે.
પછી પાર્થેનોનવાળી વાત. પાર્થેનોનના શિલ્પો માત્ર સુશોભન નથી, તે રાજકીય દંતકથા નિર્માણનું ઈરાદાપૂર્વકનું કૃત્ય છે.
આ સ્પષ્ટ કરે છે કે કલા, સંસ્કૃતિ અને રાજકારણ હંમેશા જોડાયેલા રહ્યા છે, ક્યારે અલગ નહોતા.
અને આ પણ મહત્વનું છે, દંતકથાનું દરેક પુનઃકથન પુનઃ અર્થઘટનનું કૃત્ય છે, જે પ્રાચીન મૂળ કરતા પુનઃકથન કરનારના પોતાના સમયના મૂલ્યો અને ચિંતાઓ વિશે વધુ છતું કરે છે.
બરાબર, એટલે કે જ્યારે આપણે ભૂતકાળની વાત કરીએ છીએ, ત્યારે ખરેખર તો આપણે વર્તમાન વિશે જ વાત કરતા હોઈએ છીએ. આપણે એ જૂની વાર્તાઓમાં આપણી પોતાની છબી જોઈએ છીએ.
અને હીરો વિશે, શાસ્ત્રીય નાયક ભાગ્યે જ સરળ આદર્શ હોય છે, તે શૌર્યની સમાજની વ્યાખ્યા પર જ પ્રશ્નો ઉઠાવે છે.
હા, આ આપણને હીરો કોણે કહેવાય, મહાનતા શું છે, એના પર ફરી વિચારવા મજબૂર કરે છે, એક પક્ષીય વિચારોથી દૂર લઈ જાય છે.
અને છેલ્લો, લિંગ વિશેનો વિચાર.
લિંગ એ શાસ્ત્રીય પૌરાણિક કથાઓમાં માત્ર એક વિષય નથી, પરંતુ એક મૂળભૂત આયોજન સિદ્ધાંત છે.
એટલે કે આ વાર્તાઓ કેવી રીતે અર્થ બનાવે છે એના દરેક પાસાને લિંગનો દ્રષ્ટિકોણ અસર કરે છે. એને અવગણીને આપણે વાર્તાને પૂરી સમજી જ ન શકીએ.
તો આ બધી ચર્ચા પછી સવાલ એ થાય કે આ બધું જાણવાનું આપણા રોજિંદા જીવનમાં શું ઉપયોગ? શું આ પુસ્તકના વિચારો એક સામાન્ય વ્યક્તિને પણ કામ લાગી શકે?
અરે ચોક્કસ, ઘણા બધા ઉપયોગ છે. પહેલો તો મીડિયા સાક્ષરતા. આપણે રોજ ફિલ્મો, ટીવી સિરિયલો, જાહેરાતો, સમાચારો જોઈએ છીએ. એમાં ઘણીવાર આ જ પૌરાણિક કથાઓના માળખા કે પાત્રોનો ઉપયોગ થતો હોય છે.
બરાબર. કે પછી કોઈ વિલનનું ચિત્રણ. જો આપણે આ પેટર્ન ઓળખતા શીખીએ તો મીડિયાના સંદેશાને વધુ વિવેચનાત્મક રીતે જોઈ શકીએ, એની પાછળ શું કહેવા માંગે છે સમજી શકીએ.
બીજું, રાજકીય ભાષણો અને કથાઓને સમજવામાં મદદ મળે.
હા, નેતાઓ અને રાષ્ટ્રો કેવી રીતે પોતાની ઓળખ બનાવવા માટે સ્થાપક દંતકથાઓ કે ગૌરવગાથાઓનો ઉપયોગ કરે છે એ આપણે ઓળખી શકીએ. રાષ્ટ્રને ફરી મહાન બનાવવું જેવા નારા પાછળ પણ એક પ્રકારનું દંતકથા નિર્માણ જ છે.
અને ત્રીજું, સામાજિક માન્યતાઓ પર પ્રશ્ન ઉઠાવવામાં, ખાસ કરીને લિંગ ભેદ બાબતે.
બિલકુલ. પુસ્તક બતાવે છે કે સ્ત્રી પુરુષ વિશેની આપણી ઘણી માન્યતાઓ આવી વાર્તાઓ દ્વારા સદીઓથી ઘડાતી આવી છે. આ સમજ આપણને કાલાતીત લાગતી ધારણાઓ પર સવાલ ઉઠાવવા અને વધુ સમાનતા તરફ વિચારવા પ્રેરે છે.
અને કદાચ ચોથું, વ્યક્તિગત સ્તરે પણ આ ઉપયોગી થઈ શકે, પોતાના જીવનના અનુભવોને સમજવામાં.
હા, કેમ નહીં. જીવનના પડકારો, સંઘર્ષો, પરિવર્તનોને સમજવા માટે આ વાર્તાઓના જે આર્કિટાઇપ્સ છે, જેમ કે કોઈ જોખમી સફર ખેડવી, રાક્ષસનો સામનો કરવો, નિરાશાના પાતાળમાં ઉતરવું, જ્ઞાનની શોધ કરવી, આ બધું આપણને આપણા પોતાના અનુભવોને સમજવા માટે એક ભાષા, એક માળખું પૂરું પાડી શકે છે.
અને છેલ્લે, જેમને કલા સાહિત્યમાં રસ છે એમના માટે
તો આ પુસ્તક સમજણનું એક આખું નવું દ્વાર ખોલી આપે છે. કોઈ પેઇન્ટિંગ જુઓ, કોઈ નવલકથા વાંચો કે ફિલ્મ જુઓ, જો એમાં પૌરાણિક સંદર્ભ હોય તો આ પુસ્તક વાંચ્યા પછી એનો અનુભવ વધુ સમૃદ્ધ બનશે, એની પાછળના સ્તરો દેખાવા માંડશે.
આ આખી ચર્ચા પછી મારા માટે સૌથી રસપ્રદ, અથવા કહો કે આશ્ચર્યજનક વાત એ રહી કે આ પ્રાચીન કથાઓ અને કળા, જેમ કે પાર્થેનોનના શિલ્પો, કેટલા બધા રાજકીય રીતે પ્રેરિત હતા. આપણે એને ખાલી સૌંદર્યની દ્રષ્ટિએ જોઈએ છીએ, પણ એની પાછળ સત્તાનો સ્પષ્ટ સંદેશ હતો.
અને મારા માટે સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આ દંતકથાઓ કેવી રીતે સતત ફરીથી લખાઈ રહી છે, ફરીથી ઘડાઈ રહી છે. તે ભૂતકાળમાં થીજી ગયેલી વસ્તુ નથી, પણ એક જીવંત પ્રવાહ છે. આજે પણ ફિલ્મો દ્વારા, નારીવાદી લેખકો દ્વારા કે રાજકીય ઉપયોગ દ્વારા તેમનું પુનઃ અર્થઘટન થઈ રહ્યું છે. આ બતાવે છે કે આ વાર્તાઓ હજુ પણ આપણી સાથે વાત કરે છે અને આપણી પોતાની ઓળખ અને સમાજને સમજવા માટે તે અનિવાર્ય છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.